સમયસારજી પરમાગમ, એમાં બંધ અધિકારમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? 284 અને 85માં ત્રણ પહોંચ્યા હતા. થોડું આપણે લઈએ. હવે અત્યારના મોક્ષ અધિકાર ચાલે છે અને એમાં 294 ગાથા ચાલે છે, એમાં આખું કોના વિશેની વાત છે? પ્રજ્ઞાછીણી શું હોય?
જ્ઞાન
તો જાણવાનું કામ કરે, જુદા પાડવાનું કામ કરે.
એ જ જ્ઞાન માં વિવેક છે.
ફરીથી જુદા પાડવાનું કામ તો ચારિત્ર કરે.
ચારિત્ર
રાગ નો અભાવ કરીને જુદું કરે ને,
જ્ઞાન જ કરે.
મૂકનાર તો બીજો હોય ને, શ્રદ્ધા એક નક્કી કરે, નામ જાણે, ચારિત્ર કામ કરે. ઓલો જજ હોય ને એ ખાલી કહી જ, પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું તો શું હોય? પોલીસ ખાતા ને હોય કે બીજા ગવર્મેન્ટ ને હોય, એવું હોય ને. જ્ઞાન નું કામ જાણવું કે જુદા
પાડવું?
ચારિત્ર નું પછી કામ તમને ત્રણ ડિવિઝન તો પાડી દીધા. શ્રદ્ધા શું કરે? શ્રદ્ધા શું કરે? નક્કી કરે, જ્ઞાન જાણે અને ચારિત્ર કરે.
જાણીને પોતાનું જે
જીવનમાં એક વાત વિચારવા જોઈએ કે અહીંયા પ્રજ્ઞા છે. જ્ઞાનમાં જ્યાં જુદાપણું દેખાણું તો ચારિત્રના પુરુષાર્થમાં એના અભાવ કરવાનો પુરુષાર્થ. જાણવું એ જ મોટું કામ છે. આપણને આમ શું થાય, આમ જાણવું એ જુદી વાત છે અને કઈક કરવું એ, તો બેના લક્ષણ જુદા, જાણ્યા એ જ શું છે મોટા મોટું, એ પુરુષાર્થ નું કામ છે. પછી ચારિત્ર તો જે જુદું પડેલું છે એનો અભાવ કરાવે. પેલું શ્રદ્ધા જ્ઞાન નું શું કામ છે? બેનું કામ છે, પેલા તો જુદા કરવા છે એવો એક નિર્ણય છે શ્રદ્ધામાં, સાથે જ્ઞાન છે. જ્ઞાનમાં પણ એક નિર્ણય આત્મ જ્ઞાન છે. તો એ શ્રદ્ધા અને જ્ઞાન બે શું કામ કરે છે કે એને જુદા પાડવા. કારણ કે જ્ઞાનને જાણ્યું કે જો તને જો આખો બંધ અધિકાર સાથે લઈએ તો શું થાય છે? અજ્ઞાન ભાવ છે, રાગદ્વેષ સ્વભાવ. અજ્ઞાન ભાવ છે અધ્યવસાન, અજ્ઞાનમય અધ્યવસાન. અજ્ઞાન એટલે અધ્યવસાન છે. એનાથી શું ઉત્પન્ન થાય છે? રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને એનાથી શું ઉત્પન્ન થાય? આ જ્ઞાનને જાણ્યું તો હવે જ્ઞાન કહે છે કે હવે શું કરવું છે કે એને બેને જુદા કરવા છે. તો શેના વડે જુદા જણશું? કે જ્ઞાનમાં એમાં જે એકત્વ કર્યું હતું, ભિન્ન જુદાને એકત્વ કર્યું, એ જ્ઞાનનો દોષ છે. અને જુદાને હવે જુદા જાણે છે એ જ્ઞાનનું સમ્યક્ષણ છે. તેને જુદા જાણવા છે તો કેવી રીતે જુદા જાણવા છે? અને એમાં એટલા માટે તો પ્રશ્ન લીધો, પ્રશ્ન બધું ચાલી ગયું, કદાચ લક્ષણ સુધી પહોંચી ગયા. લક્ષણ જ્ઞાનનું લક્ષણ, આત્માનું બંધનું લક્ષણ, રાગ બે થઈ ગયું. રાગ તો મારું લક્ષણ છે ને, સંસારી જીવ છે એનાથી ઓળખાય. સિમ્પલ વાત છે, સંસારી જીવ છે એ ઔદ્યોગિક ભાવથી, 14માં ગુણસ્થાન થી ઔદ્યોગિક ભાવ હોય છે ત્યાં સુધી સંસારી કહેવાય છે. સાચે ને, તો આપણે કેવા છીએ? ઔદ્યોગિક ભાવ વાળા છીએ, અશુદ્ધતા વાળા છીએ આપણે. તો અહીંયા આખું એ રાગ છે, કોનું લક્ષણ છે? બંધ છે. જ્યાં જ્યાં રાગ હોય અને બંધ ન થયો એવું ક્યારેય નહીં બને. તો એ આખા લક્ષણો બતાવી. તો ફરીથી એ જ્ઞાને જ્યાં એને કહ્યું કે આનાથી બંધ થાય છે, તો હવે એ શું કરે છે? એને જુદા પણ. તો જુદા કેવી રીતે પાડવા છે? તો કે પહેલાં તું લક્ષણ ભિન્નતા જાણ, તો એની ક્ષેત્રમાંથી પણ અભાવ, એ ક્ષેત્રમાં એટલે રહેશે જ નહીં. અને રાગદ્વેષ નહીં રહે તો એના નિમિત્તના સંયોગો પણ ધીરે ધીરે છૂટતા જશે. તો અહીંયા જ્ઞાનમાં એનું લક્ષણ. અને એમાં
રાગદ્વેષ જતા રહે, સંયોગ રહી જાય, એવું કઈ નથી.
આ થઈ જાય, રાગ વયો જાય અને શરીર રહેશે, ચિંતા ન કરવી. 14માં ગુણસ્થાન સુધી રહેશે, શરીરનું એકત્વ છૂટી જશે. અને ક્યાં સુધી હજી રહેશે? 14માં સુધી. અને કાંઈ જ વાંધો નથી, જે એનો યોગ છે પણ પેલું એકત્વ તો છોડ, અને એકત્વ છોડ્યા પછી જેની જે મર્યાદા છે કે એ છૂટશે. જેવી રીતે મુનિ દશામાં છે, ઘણા એવો આર્ગ્યુમેન્ટ કરે ને કે વસ્ત્ર પાત્ર છૂટા, કારણ કે એનો શું છૂટી ગયો, અસ્થિરતાનો રાગ, તો શરીર જ છૂટી જવું જોઈએ. લોજિક તો એ છે કે નહીં? અરે ભાઈ, શરીરનું હોવું એ તારા રાગને આધીન નથી. શરીરનું હોવું ન હોવું એ એક ક્ષેત્રાવગા સંબંધ આયુષ્યને આધીન.
એટલે ભોજનથી ટકે,
ભોજનથી ટકે કોને? નિમિત નમિતિક સંબંધમાં આપો એકબીજા કોઈ વાત. મૂળ એક મિનિટ, મૂળ જો ભોજનથી શરીર ટકતું હોત તો જે ખાતો હશે ત્યાં સુધી મરશે તો નહીં. નિયમરૂપ નિયમ શું છે? જૈન દર્શન કોને બતાવે? ફરીથી જૈન દર્શન કોને બતાવે? ઉપાદાન ને કે નિમિત્ત ને? અને નિમિત્તમાં પણ કોને બતાવે? નિયમરૂપ નિમિત્ત ને અને એક શક્યતારૂપના ને, બે દેખાડે છે એમાં. એવું કાંઈ નથી, એ દેખાડે છે કે આયુષ્ય ત્યાં સુધી ટકશે. તો એમાં એક બીજું નિમિત્ત રૂપે આહાર આદિ પણ, શ્વાસ આદિ પણ, એવું પણ હોઈ શકે. તો અહીંયા હવે લક્ષણ ભિન્નતામાં પેલા શિષ્યને પ્રશ્ન છે કે આપ તમે બંધ અને આત્માને, વાત તો આપણે થઈ ગઈ છે કે અહીંયા કોનાથી ભિન્નતા વાત કરે? જેવી રીતે પેલો જીવ અજીવ અધિકાર હોય એમાં શેની ભિન્નતાની વાત કરે? જીવ અજીવની. એ રાગાદીન બધાને જીવ અજીવ કહી દેશે. પછી સંવર અધિકાર આવશે તો આશ્રવથી ભિન્નતાની વાત કરશે, અને હવે મોક્ષ અધિકાર આવ્યો તો બંધથી ભિન્ન, પરસ્પર વિરુદ્ધ લેતા જાય. વાત તો એક જ લે, રાગથી લઈને બધા જ કરતા કર્મમાં પણ, કરતા કર્મ પણ એક જ પદાર્થમાં હોય, ભિન્ન લક્ષણ વાળામાં નહીં. એ પણ તો જીવ અજીવ, તો બે દ્રવ્યની ભિન્નતા એમાં ઓલા બધા જ લઈ લેવા. કરતા કર્મ લ્યો તો કરતા કર્મ એક જ પદાર્થમાં હોય, બેમાં ન હોય તો કોઈમાં ન હોય. જીવ અને અજીવમાં, પછી અજીવમાં બધા આશ્રવાદી પણ લઈ લે. જુદા કરવા હોય તો શરૂઆત હોય છે આત્માને આશ્રવ ત્રણો બ્યાં ભેદી. અને આ એક એક સામ સામે છે. સાત તત્વો આપણે લઈએ તો એમાં સામ સામે ગ્રુપ કેટલા પડે? ત્રણ. જીવની સામે અજીવ, પછી આશ્રવની સામે આશ્રવની સામે સંવર. નિજા નહીં, નિજા નહીં. અહીંયા બધા પ્રશ્નો પૂછવાની છૂટ નથી ને. આશ્રવની સામે ખાલી સંવર છે, અને બંધની સામે નિદ્રા અને મોક્ષ છે. કારણ કે નિદ્રા કોને કહેવાય? એક દેશ બંધનનો અભાવ છે, અને મોક્ષ એ સર્વદેશ બંધનો. એટલે બંધની સામે નિદ્રા અને મોક્ષ. તો આ રીતે લઈને જુદા જુદા નામ આવશે એમ. અહીંયા બંધ લીધો તો એનો અર્થ છે બધું જ લઈ લો, આશ્રવપૂર્વક ને બંધ ને અશુદ્ધતા બધા જ પ્રકાર. તો એ કે અહીંયા જે ચૈત્ય ચૈતક ભાવની કેવી છે, શબ્દ શું વાપરો છે?
અતિ નીકળતા.
અતિ નીકળતા કે મારા માટે ફરીથી
સમય નીકળતા.
એક એ તો સમકાળ છે, સમકાળ છે, પણ છે તો મારા માટે. શું શબ્દ વાપરો છે? ચૈત્ય ચેતક ભાવની અતિ નીકળતા છે. અને તે વખતે તમે એનાથી જુદા પાડવાની વાત કરો છો તો કેમ થઈ શકે? એવું જ છે ને સબ પ્રશ્ન. એવા થઈ રહ્યા છે અને ત્યારે જુદાની તમે વાત કરો છો, એ કેમ શક્ય છે? તો ત્યાં ફરીથી શું છે? જો ત્યાં એક જેવા થઈ રહ્યા શબ્દ વાપરીને શું કેવું છે? એકમેક થઈ ગયો તો તું જુદો હું પાડી શકીશ તું. એ બે તત્વો કેવા છે? જુદા છે, નામ જુદા છે. ક્યારે પણ એક વિશ્વની અંદર જાતિ અપેક્ષા કેટલા દ્રવ્યો છે? છ. હવે એનો અર્થ શું થયો? છ દ્રવ્યો છે જાતિ અપેક્ષા, એનો અર્થ શું થયો? જુદા હોય તો છ ભેદ પડે કે નહીં? એમ જગતની અંદર તત્વો કેટલા છે? સાત. તો એનો અર્થ શું થયો?
અલગ અલગ પ્રકાર,
અલગ અલગ હોવા જોઈએ ને. તો આ જે રાગ છે એ ક્યાંમાં જાય? રાગ ક્યાં જાય? આપણે મોક્ષ અધિકાર માર્યા છે ધર્મમાં. યા રાગ છે, અધિકાર પ્રમાણે જ લઈ, બાકી બધું એમાં આવશે એનું કોઈ ચિંતા નથી. તો તો અહીંયા શું છે, રાગને છે અને એટલા માટે બંધનું લક્ષણ રાગ આપ્યું છે, આપ્યું છે ને. તો આજે તત્વ જો જુદા છે તેનો અર્થ શું થયો, એકનો બીજામાં શું હોવો જોઈએ, અભાવ હોવો જોઈએ, ફેરફાર હોવો જોઈએ, લક્ષણ જુદા હોય, નહીં તો જુદા ના પડે. અને એ વાત લઈને આચાર્ય દેવ એ વાત લઈ કે જો બે જુદા છે એનો અર્થ એના લક્ષણ. આપણને શું છે, સાત તત્વ તો બોલી જશું પણ પછી એકબીજાથી આવા પ્રકારની લક્ષણ ભિન્નતા છે એવો બધો વાત. અને એટલા માટે એક જેવા થઈ રહ્યા છે અને ઓલાને એક જ જેવા લાગે છે. તો અહીંયા એક ગુરુદેવનાથી અર્થ લે, એક સાથે છે, એક જ સમયમાં છે અને એકમાં એને એમ લાગે છે કે જાણે બે એક મેક બીજે. અને તેના માટેનો ઉપાય શું કીધો, શબ્દ શું છે,
પ્રજ્ઞા છે.
પ્રજ્ઞા છીણીને પછી શું છે, આત્મા અને બંધના સૂક્ષ્મ લક્ષણો, નિયત, નિયત એટલે નિશ્ચિત, નિશ્ચિત એનું બંધ લક્ષણ, આત્માનું લક્ષણ, પછી આગળ આવશે ચેતન અને બંધનું લક્ષણ રાગ. કે આત્મા અને બંધના નિશ્ચિત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતસંધિમાં પછી સાવધાન થઈને પટકવાથી જુદા પડે છે એમ અમે
જાણીએ
છીએ. એવો શબ્દ ક્યાં આવ્યા વચ્ચે, એમ ના પટકવાથી બે જુદા પડી જાય છે, સિમ્પલ વાત હોય ને. એમ અમે 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 શબ્દ હોય ક્યાં આવ્યો વચ્ચે, થઈ શકે છે, અમે કર્યું છે, પોતાની સાક્ષી આપી છે કે આવું થઈ શકશે. ઓલાને પ્રશ્ન તો થઈ શકશે કે નહીં એમ, અહીંયા આચાર્ય દે કે અમે કર્યું, મારા ઉપર વિશ્વાસ હોય તો કરી દીધું. આપણને વિશ્વાસ તો છે પણ હજી થોડુંક કાચું છે, થોડુંક કાચું છે ને, આવું થઈ શકે. એક બહુ જ પોતાની સાક્ષી, ઘણી વાર શબ્દો આવ્યા, હજી તો આવશે આમાં, કરતા કર્મમાં આવી ગયા સર. એમ પ્રતિભાસો, એમ પ્રતિભાસે છે, એમ તમે પ્રતિભાસો એટલે શું,
તમને તો પ્રતિભાસી રહ્યું
કે આવું વસ્તુ સ્વરૂપ છે એમ તો અમે અનુભવ કરો જોયું છે, પ્રતિભાસે છે અમને થઈ રહ્યું છે. તો તમને પણ પ્રતિભાસો. અને 50-55 શું વાત લીધી આપણે, ગણ્યા લઈએ 29 બોલ છે ને, એ બધા કેવા છે, જીવથી ભિન્ન છે,
અનુભવથી.
વચ્ચે અનુભવ ક્યાં આવ્યો, વચ્ચે એ અધિકાર કયો છે, જીવ, જીવ, જીવ. તો એ બધા અજીવ પૂતગલ ના પરિણામમાં હોવાથી જીવથી ભિન્ન છે, સિમ્પલ વાત.
અનુભવથી
એક બોજ આચાર્ય દેવ એ દ્વારા શું આપણને કહેવા માગે છે, કઈ તરફ, અનુભવના કાળે આ બધાથી બિન શુદ્ધાત્મા આવે છે. નોટ કે જીવ જો હોત તો અનુભવમાં કેમ ન આવ્યા. અનુભવ સમ્યક દર્શન માટે એક વ્યાખ્યા લઈએ, સ્ટેટમેન્ટ. સમ્યક દર્શન કોને કહેવાય, જીવનો અનુભવ, શુદ્ધાત્માનો અનુભવમાં જે શ્રદ્ધા થઈ એનું નામ સમ્યક. તો એનો અર્થ શું થયો કે જ્યારે અનુભવ થયો ત્યારે જેટલો અનુભવમાં આવ્યો જે વિષય ભયનો એ બધું કોણ છે, જીવ છે અથવા આત્મા છે. અને જેટલું ન આવ્યું એ બધું શું છે, અજીવ છે, અનાત્મા છે, પૂતગલના લીધા. એક એક વાતમાં આચાર્ય દેવ જેમ શરૂઆત છઠ્ઠી ગાથાથી શરૂ કરી ને, આમ તો 5મીથી કરી, તમે પણ કેવું કરજો, પ્રમાણ કરજો. મારી વાત સાંભળીને તમે અહીંયા સાંભળીને અહીંયા વાંચીને તમે હા પાડી દેજો. એવું કીધું છે, અમે અનુભવથી કહીએ છીએ અને તમે પણ અનુભવથી. આખી આચાર દેવ અને છઠ્ઠી ગાથામાં કીધું એ જ્ઞાયક ભાવ છે, શુદ્ધ છે, પણ ઉપાસવામાં શુદ્ધ કહેવાય છે. તો અનુભવ કરીને શુદ્ધતાનું વેદન કરીને કહેજો શુદ્ધાત્મા શુદ્ધ છે. અશુદ્ધતાનું વેદન કરી રાખે ને કે શુદ્ધાત્મા શુદ્ધ છે. ક્યાંથી બધી વાત,
શુદ્ધ જ રહેવાનું
છે. આ પેલા અનુભવ કરીને કે આ કેરી મીઠી છે આમ જોઈને જ છે ને, ચાખીને કે એકવાર. આ બહુ જ પ્રકારના બધા એવા આવી જાય. તો એમ અહીંયા પણ એમ અમે જાણીએ છીએ, અમે આવું, અમે પણ આવી જ દશામાં અમને એક જેવા માનતા હતા, એક જ માનતા હતા, એક જેવાય શું, એક જ માનતા હતા. અને ત્યારે પણ અમને અમારા શ્રી ગુરુએ આપ્યો આત્માનું લક્ષણ ચેતન છે અને બંધનું લક્ષણ રાગ છે. તો અમે પ્રયત્ન કર્યો, અમે ખાલી વાત સાંભળીને નહીં શેઠ ની શિખામણ ક્યાં સુધી હોય? નહીં ખબર નહીં, જ્યાં પાસ સુધી એટલે નહીં બાઉન્ડ્રી વોલ સુધી હોય, ઘરની બારણા સુધી હોય, પછી પોતાનું ધાર્યું કરવાનું. એમ ગુરુદેવસિંહની
મંદિરમાં
સ્વાધ્યાય મંદિરની બાઉન્ડ્રી સુધી ને બહાર ઉતરીને મારો અભિષેક એટલે એ સુંદર રીતે આવે છે. પછી એમાં પણ ચૈતન્ય લક્ષણ આપે, એમાં બે પ્રકાર શું આવ્યું છે? એમાં પ્રવર્તું ને રહેવું છે, નિવર્તું ને પ્રવર્તું બે શબ્દ આવ્યો હતો ને, એટલે પર્યાય થી લઈએ તો પરણમતું પરણમતું છે, અને ગુણ થી લઈએ તો ટકતું છે. અને એટલા માટે ક્રમ અને અક્રમ, સવર્તી ને ક્રમવર્તી બે શબ્દ આવ્યો ને, તો એ ચૈતન્ય લક્ષણ કેવું લેવું? કેવું
લેવું?
એ ગુણરૂપ પણ લેવું અને એ પરિણમન રૂપ પણ લેવું. તો ગુણરૂપ છે એ કેવું છે? સવર્તી છે. અને પરણતી થી લઈએ તો કેવું છે? ક્રમવર્તી. એમ કે કોઈ પણ તું રીતે લે આ તારું છે. અને એનામાં સરસ છે, જ્યાં જ્યાં ચેતન ત્યાં યોગસારમાં એની સાથે અહીંયા જ્યાં જ્યાં ચેતન ત્યાં આત્મા. શું છે એના ઉપરથી ઓલા તો અવિનાભાઈ ગુણ છે, યોગસારમાં છે ગાથા, પ્રગટ અનુભવ આપનો નિર્મળ કરો શ્રફે મરે, આવે છે ને. તો એ અહીંયા કે જ્યાં જ્યાં છે, કારણ કે જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પદાર્થો હોય હોય ને હોય. તો મારું ક્યાં છે આત્મા? ક્યારે છે? ક્યારે છે? કોઈ કે નથી આત્મા નથી. એ કોઈક બીજો ભાષા પૂજગલ છે, કેવા વાળું પૂજગલ એટલું અમને ખબર છે. એને જાણવાની જરૂર નથી, કેવા માટે જાણવાની જરૂર નથી. આવે છે ને, અમે દલીલ રાખીએ થોડી. અરે ભાઈ, આત્મા શબ્દ જો આવ્યો તો એ શું આવ્યું? વાચક. વાચક અને વાચ્ય હોય તો વાચ્ય છે, તો કેનાર પણ હોય છે અને જાણનાર પણ. વાચક અને વાચ્ય, અને વાચ્ય એ શબ્દથી અને વાચ્ય કહો છે, જ્ઞાનથી અને જ્ઞ કહો છે. શું છે? વાચક શબ્દ જ્યારે ક્યારે બને જ્ઞાતા જ્ઞાની સાથે સાથે આ વાચક વાચ્ય છે, એમને શબ્દ પ્રયોગ નથી હોતા. અહીંયા જાણનાર જ્ઞાન છે, તો સામે શું છે? જ્ઞેય છે. તો જ્ઞેયને એક ઓળખાણ દ્વારા, વાણી દ્વારા કહેવાય છે. તો જે કે એનું નામ વાચક વાણી છે, અને પદાર્થને જ્ઞેયની જગ્યાએ શું આવે છે? વાચ્ય કહેવામાં. આવું બધું ક્યાં મળ્યું? ઇંગ્લિશ મીડિયમમાં આવું જ કંઈ આવે નહીં. વાચક વાચન આવે કંઈ નહીં, ના કંઈ આવે બધું. શું ખાલી એબીસીડી કરીને નવા શબ્દો ઉમેરીને? આ એક અનાદિનો પદ્ધતિ છે આપી, વાણીની આ પ્રકારની પદ્ધતિ છે. તો એ રીતે આખો વાત આપણને કરી. અને બંધનું લક્ષણ શું છે? રાગ. જ્યાં જ્યાં રાગ હોય ત્યાં શું થાય? બંધ હોય જ છે. રાગ કરો જેમ કહીને ગુરુદેવ એટલા માટે કહેતા ને, શરીર એ કેવું છે? રોગમૂર્તિ. તો રાગાદી કેવા? ભવમૂર્તિ. કેમ? રાગ કર્યો અને પછી કે મારે ભવ નથી જોતો તો નહીં મળે. હા, શું રાગને નિદ્રા કરી નાખીશ તો એ જુદી વાત છે, બાકી રાગ કર્યો અને કે મને ભવ નથી. આકૃતા તો છે જ, આ તો જીવને ભવ ઉપરથી આકૃત કે ભાઈ કરે છે, આકૃતા છે. એનું લક્ષણ આશ્રવ નું આપ્યું જ ને 72 ગાથામાં, અથવા દુઃખ અને દુઃખ ફળ એ પણ આપ્યું છું માં. તે બંધનું લક્ષણ રાગ આપ્યું. અને એમાં છેલ્લે હજી ટીકા પૂરી નથી થઈ ને? પૂરી થઈ ગઈ. છેલ્લે સરસ છે, એમાં છેલ્લે છેલ્લે આચાર દે શું આપશે? એક શું કહેશે? છેલ્લે ત્રણ શું છે? દીપક નો દ્રષ્ટાંત આપ્યો છે ને, ઘટપટ આદિ પ્રકાશમાં આવતા દીપક કોને જાહેર કરે છે? દીપક છે એ કોને જાહેર કરે છે? પોતાની દ્વિરૂપતાને જાહેર. અને એક એના ઉપરથી બીજું, ઝટ ઘટપટ આદિ પદાર્થો એમ જાહેર કરે છે કે અમને પ્રકાશનાર કોઈ દીપક છે.
બરાબર છે.
એમાં શું આખી શૈલી શું છે? દીપક દ્વારા તો દીપકની બધાને ખબર પડે છે. સૂરજ ઉગ્યો છે તો બધાને ખબર પડે, પણ એ જેને પ્રકાશે છે પદાર્થો એમ કહે છે કે અમને પ્રકાશનાર કોક છે ત્યારે તો ખબર પડી છે દ્રષ્ટાંત રૂપે કે આ દિવાલ છે એમ કેવી રીતે ખબર પડી? પ્રકાશ હતો ત્યારે ને, તો આપણે કોને જોઈએ છીએ? કોને જોઈએ છે? ખાલી દિવાલને જોઈએ છે, દિવાલને પ્રકાશનાર, પ્રકાશને નથી જોતા આપણે. આખું એ વાત કરીને જ્ઞાનથી તો જ્ઞાન પ્રકાશ છે, જ્ઞેય પણ અમને પ્રકાશનાર કોઈ તત્વ છે એને પ્રસિદ્ધ કરે છે. પણ આપણે નિલુબ્ધ હોવાથી કોના અસ્તિત્વને જાણીએ છીએ? ખાલી જ્ઞેયના અસ્તિત્વ. અરે ભાઈ, જ્ઞેય નામ પડ્યું એનો કે એનો જાણનાર કો જ્ઞાન છે. આ માણસ ખરાબ છે તેનો અર્થ શું થયો? જગતમાં કોક સારો હશે તો કોકને ખરાબ થયું ને. આ લાઈન ટૂંકી છે એનો અર્થ શું થયો? એમ આપણને એક બહુ એ દ્વારા કે ચાલ તને જ્ઞેય બહુ જાણવા છે ને, તો છો જ્ઞેયને જાણ. પણ જ્ઞેયને જાણતા યાદ રાખે કે તારે નક્કી કોને કરવું છે. ખાલી જ્ઞેય ને કે જ્ઞેયને પ્રસિદ્ધ કરનાર સાથે સાથે કોણ છે? જ્ઞાન પણ છે. આ દ્વિરૂપતા છે. જ્ઞાન જ્ઞાનને પ્રકાશે, જ્ઞેયને પ્રકાશે, અને જ્ઞેય પોતાની પ્રસિદ્ધિ સાથે કોને પ્રકાશે છે? જ્ઞાન પ્રકાશે એટલે જાહેરાત કરે છે. અને એ માટે બનાસિદાસજીએ નાટક સમયસાળ કયો એક શબ્દ વાપર્યો છે, એક શબ્દ આત્માના લક્ષણ, જીવના લક્ષણ માટે, જેના ઉપર કૃપાળુદેવે સારો અર્થ કર્યો. ગુરદેસી ઉર્ધ્વતા હર સમયે કોની ઉર્ધ્વતા રહેવી? ક્યારે? પરસન્મુક્તામાં કે સ્વસન્મુક્તામાં? પરસન્મુક્તામાં તો જ્ઞેય જાણનાર, બસ એ જ પુરુષાર્થ કરવો છે. તને પરસન્મુક્તામાં જ્ઞેય જણાય ત્યારે વિચાર કરજે કે જ્ઞેયને જાણનારું જ્ઞેય છે કે જાણનાર જ્ઞાન તત્વ. કમસે કમ જ્ઞાનને યાદ કરે, શુદ્ધાત્માને યાદ કરે તો સારી વાત છે. પણ જ્યારે ઉપયોગને ન ટકે બહાર જાય ત્યારે પણ સુખ કરજે. તું તારી મુખ્યતા જ્ઞાનની કરે, ગુણતા કરીશ નહીં તો. નહીં તો જ્ઞેયમાં એકાકાર જ્ઞેય લુપ્ત થઈ જાય છે ને, તારા ભાવ જ બધા એક લગામ રહેશે. હર સમયે જ્ઞાનની જો ઉર્ધ્વતા રહી, મુખ્યતા રહી, અનુભવ પછીની જ્ઞાનીની તો વાત જ નથી. અથવા આપણી ભૂમિકામાં હર સમય શું હોવું જોઈએ? આવું થશે, થઈ શકે? પછી છે ને મુંબઈની આલ્ફોન્સો કેરી આમ છે ને, એમાં રત્નાપુરી આમ હોય ને સરસ. હવે તમે કહો આ લોકો એટલે રસ જ નહીં દેખાવાનો, જીવાનો કામ શું છે? નહીં, બસ એ જ પુન્ના યોગે એ સંયોગ મળશે. પણ તું રસ માર નહીં થતો. પેલું શું છૂટું છે? એ વસ્તુ નહીં છૂટે. શું છે એનો? રસ. રસ એટલે એકત્વ, એની હોંશ, એની રુચિ, એકાકાર બધું જ લઈ લેવું સાથે. એ છોડવા ભાઈ, એ કઈ સંયોગને વશ હશે તો હશે, ચક્રવર્તી જેવા હશે તો હશે. એ જ દેખાડે છે કે એમાં તને આકુતાનું, તું માને છે રસનું વેદન છે, ખરેખર રસનું વેદન નથી. જ્ઞાનને ભૂલીને એની તીવ્રતામાં આકુતાનું વેદન છે. આકુતાના વેદન ને શું છે? હજી કઈ યાદ રાખી, આકુતાના વેદન વખતે આકુતાને ઓળખતા નથી. શું થાય છે? વેદન શેનું થાય છે? આકુરતાનું. પણ શું છે એને આપણે ઓળખી શકતા નથી. જેમ કે ને સાકર લગાડેલું તલવાર હોય ને, એ પછી જીભ ઉપર ફેરવીએ તો શું થાય? મીઠું લાગે કે નહીં? સાકર લગાડે ઓલા લોકો છે ને મધ, કે આપણે મધનો દ્રષ્ટાંત ન લઈએ, પણ એના ઉપર શું લગાડ્યું છે? સરસ મજાની ચાસણી લગાડી છે. અને પછી જીભ ઉપર ફેરવીએ તો શું થાય છે? કપાતી ન ગળ્યું લાગે છે. આ આવું જીવન આપણું થઈ ગયું છે. આકુરતાના વેદનને આપણે આકુરતાપણે ઓળખતા એ નથી. એવી જ રીતે આકુરતાનું વેદન થઈ રહ્યું છે ને માને છે હું રસેન્દ્રિય દ્વારા પૂતગલના રસને વેદું છું. દેખાડે નથી જ કરે ને, આટલી ફરીથી આટલો અભ્યાસ તો શબ્દ જ ન વાપરો. 11 અને 9 પૂર્વની સામે આપણે કેટલો અભ્યાસ છે? 0 જ ને, હું તો માઇનસ છે. 0 કરતા શું છે? નહીં એટલે અભ્યાસની એની વાત નથી. આ રીતે એ આ બહુ સુંદર 294 ગાથા, અને એમાંથી પણ સરસ હજી આગળ આવશે કે આપે બંધ અને આત્માને જુદા પાડવા માટેનું શું સાધન આપ્યું. હવે બેને જુદા કરી નાખે, અમારું કામ પૂરું થઈ ગયું. હા પછી શું કરવાનું, કામ તો થઈ ગયું. તમે કીધું જુદા પાડજે, અને ક્યારે પણ જુદા પાડવાનું કામ હોય, ફરીથી ફરી ધીરે ધીરે ઘઉં વીણવાનું આવે ને ત્યારે શું કરવાનું, ઘઉં અને કાંકરા જુદા હોય. એક બાજુ જમણી બાજુ રાખીએ આપણે ઘઉં રાખીએ, ડાબી બાજુ કોને રાખીએ, કાંકરા. બરાબર ને, કામ પૂરું થઈ ગયું ને. કેમ તમે ખાલી એટલું કીધું ઘઉં વીણી લેજે, તમે ઘઉં વીણી લીધા, બે બાજુ જુદા કરી નાખ્યા. જીવનમાં આ બધું ફરીથી જુદા પાડવાનું એક પ્રયોજન હોય છે. શું પ્રયોજન હોય છે? એકનું ગ્રહણ અને એકનો ત્યાગ. પછી છે પૂછી આપે, ત્યાગ છૂટા પાડવાનું તો કરી લીધું, તો હવે ગ્રહણ શેના વડે? તો આચાર્યદેવ કહે છે જે પ્રજ્ઞાથી જુદા પડ્યા એ જ પ્રજ્ઞાથી તારે શું કરવાનું. અને એમ કહીને શું કીધું, એમ કહીને આચાર્યદેવ શું, કામ એક જ છે, સાધન તો એક જ છે પણ કામે એક જ છે. એક તો તને એક શબ્દોથી એમ કહેવાય કે જુદા પાડજે ને હવે ગ્રહણ કરશે. અરે જુદા એકને પાડ્યા તો બીજાનું છે જે ગ્રહણ હોય જ છે, એ રીતે આ તો કહેવા માટેની. અને પછી ગ્રહણ કર્યાની વાત આગળ બધી આવશે, એમાં શું આવશે પછી ઘણી આવશે. 297માં ને એમાં આવશે ને, શુદ્ધાત્માને ગ્રહણ કેમ કરો એ વાત આવે ને. પછી જો 97માં ને એમાં 98, 99માં બધા બહુ સરસ આવશે. શું આવશે? છ છ કારક જુદા પાડશે. આત્માને જ્ઞાનને અથવા આત્માને ગ્રહણ કરવો, પછી શું કરવું, એકને પોતા માટે જ ગ્રહણ કરવો, પોતા માથી ગ્રહણ, એવા છ છ કારક લેશે. પછી આવું હોય આત્માને નથી ન જાણવો, ન એટલે જાણવાનું નકાર છે એને સાધન વડે નહીં, પોતા માટે નહીં. તમે પહેલાં શું કામ કીધું કે આત્માને ગ્રહવો કીધો તમે, પેલા કીધો શું કરવો, પ્રજ્ઞાથી છૂટા પાડવા, પછી એ જ પ્રજ્ઞાથી એને શું કરવો, ગ્રહવો. તમે હું જ્ઞાનને મારા વડે, મારા માટે, મારા માથી, મારા આધારે એને ગ્રહણ કરું. સરસ વાત આવી. પેલા શું કામ કીધું છે? આ બધી વાત હજી તો પછી તો સર્વ શુદ્ધમાં આવશે ને, શેટિકાની. આમ લઈએ ને તો ઘણા પ્રકારે આચાર્ય કેટલી બધી કરતા કર્મથી લેશે તો નહીં પક્ષથી પણ એવા આ બધા વિકલ્પો કેવા છે. અનુભવ પહેલાની આમ જાણ તૈયારી ભૂમ થઈ હોય ને ભૂમિકા, એના બધા વિકલ્પોનો પણ અહીંયા શું કરાયો છે, નિષેધ કરાયો. છેલ્લે શુદ્ધ નહીં સંબંધીના નહીં પક્ષના કરા. પછી અહીંયા જેને 144માં એ રીતે લઈએ તો મતિ જ્ઞાન અંતરથી જે આકુરતાને ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનને, પહેલા મતિ જ્ઞાનને પછી આકુરતા નય પક્ષના વિકલ્પ શ્રુત જ્ઞાનને પણ અંતર, એમ અહીંયા બધામાં પણ જુદા જુદા શબ્દો દ્વારા જાણે છેલ્લા વિકલ્પ જેને પૂર્વ ભૂમિકામાં સ્થાપ્યા હતા કે આ ભૂમિકામાંથી, પણ અંતે એને પણ શું કરવું છે, રહીત ઓળંગવાનું, રહીત થવાનું છે બધી વાત. એટલે એ રીતે ક્યાં ક્યાં આચાર્ય ફરી ફરીને શું કર્યું, શું ઘટાડ્યું. આચાર્ય કે તું હજી એ સૂક્ષ્મ વિકલ્પોમાં અટવાઈ જા અને અનુભૂતિથી વંચિત રહે, જાણે એમને નથી ગમતું. શું છે, તું પણ આવામાં ક્યાંય પણ વિકલ્પોમાં આવશે ખરું, એની કોઈ આચાર્યદેવ ના નથી ભાઈ. તો 73માં કહું છું એક શુદ્ધ મમત્વને કહેશું, પણ એ બધાને પણ તારે શું કરવું છે. પેલા તો હજી એ ન્યા સુધી નથી પહોંચતા 24 કલાક. બહુ જ વિચારવા જેવું છે, ઉપયોગ ક્યાં ભયમાં રહે છે, 24 કલાક ક્યાં ભયમાં રહે છે. સ્થૂળ વિષયોમાં જ્યાં રુચિ છે ત્યાં તો છે, હજી ક્યાં છે, સ્થૂળ સ્થૂળપણામાં રહ્યો છે. ક્યારે પણ એ રીતે ઉપયોગની અનુભવ પહેલાંની એવી સૂક્ષ્મતામાં તત્વ ચિંતન સુધીમાં પણ ત્યાં સુધી ઉપયોગ શું છે, ધોકા તો નથી, માથું ભારે લાગે ને. તત્વો ચિંતનમાં કોઈને માથું ભારે લાગ્યું છે કે તને તારો ગમતો વિષય નથી મળતો એટલે ભારે લાગે? શું છે જેમ કહીએ ને, પોતાને ન ગમતો એક દરરોજ ખાવા પીવાનું ને એ જ આપ્યા કરે તો એવું પણ કીધું. અચ્છા, 24 કલાક માંથી વિચાર વગર નો જીવ ક્યારે રહ્યો?
આપણે એ બધા ઠીક છે તો કરવું
ઠીક છે નહીં તો બસ એ જે જરૂરિયાત લાગે છે ને, જરૂરિયાત લાગે છે ને એ કરવા પડે.
પછી શું વાંધો
તમને? એ જ વિચાર, ફરીથી વિચાર વગર નો જીવ ક્યારે હોય છે? અલગ નથી, વાંચીએ જુદી વાત રહી, સાંભળીએ છીએ. જો વાંચીએ છીએ એ ચક્ષુ ઇન્દ્રિય નો, સાંભળીએ છીએ કર્ણેન્દ્રિય નો, પછી મનના વિષયમાં શું આવ્યું? મન પાવે વિશ્રામ પછી અનુભવ છે. પાંચ ઇન્દ્રિયથી એમ નહીં, પાંચ ઇન્દ્રિયથી એ તો ક્યારનું છૂટી ગયું છે પાંચ ઇન્દ્રિયના વિષય. પછી સૂર્ય છે, ખાલી સૂર્ય છે મનનો, અને પછી થાય હજી અત્યારના જરૂરિયાત નથી લાગી તો ભવિષ્યમાં કરીશ એવું વાત ક્યાંથી? જેને જરૂરિયાત લાગે છે ને કાળભે જ નથી ગમતો અને સ્વીકાર્ય જ નથી હોતો. ચલો તો એ વાત તો ગણીએ આપણે ફરી થોડા બંધ અધિકારમાં. જો વાત તો બધી થઈ ગઈ છે પણ 283, 84 અને 85 એ ત્રણમાં વાત તો ઘણી થઈ ગઈ. શું કોની વાત આવી? શું સિદ્ધ કર્યું? શોની વાત? હા, કાંઈ યાદ કરવાનું, જોઈને આપણે શાસ્ત્ર જોઈને. બે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન, બે માં ક્યાં ક્યાં બાબતો લીધા? દ્રવ્ય અને ભાવ. એ જે વાત શાસ્ત્રમાં આવે છે એ શું પ્રૂવ કરે છે?
નિમિત્ત નિમિત્ત
કે આત્મા અકારક છે રાગાદી ભાવોનો, અને જે અધ્યવસ્થાન અને રાગાદીને એનાથી બંધાય એ વાત આખી આચાર્ય દેવે એક રીતે વિચાર કરીએ તો કર્ણાનુયોગમાં જે નિમિત્ત નિમિત્ત એક સંબંધ દેખે એનાથી વાત લઈને અધ્યાત્મમાં આત્માનું અકારક પણ, કારણ કે એની પહેલાંનો જે છે ને 283, 84 એનું ટાઇટલ હવે પૂછે છે આત્મા રાગાદિકનો અકારક જ સી રીતે છે. અને એ પહેલાં જજી વિચાર કરીએ તો 280 એમાં કેવો છે? જ્ઞાની અકારક છે, એવું છે ને? જ્ઞાની તે ભાવોનો કારક, જ્ઞાની છે ને એની વાત લીધી તેમ. પછી 81માં શેની વાત લીધી? અજ્ઞાની શું છે? કારક છે, બાંધે છે, ફરીને પણ બાંધે છે ને. અને એમાં શું વાત લીધી? અજ્ઞાની જે બાંધે છે ને, હું ફરી ફરીને બાંધે છે, તેમાં શેની વાત લીધી?
નહીં,
હા હજી એ ચૂક થાય છે. હજી હજી બીજું હજી એમાં જ આવ્યો ને, ત્યાં નિમિત્ત નિમિત્ત આખો સંબંધ બતાવ્યો. જે વાત અહીંયા પછી અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનથી લઈને એક સિમ્પલ લઈને બાકી દરેકમાં લાગુ પડે એમાંય પણ એવું છે. જેવી રીતે પછી અધાકર્મીને ઉદ્દેશિક એની વાત જે લીધી એમાં આખો વિષય લઈને આખું કે અજ્ઞાની સ્વભાવથી તો ચિત્ત થાય છે પણ ક્યારે શું બને છે? કર્મના ઉદયમાં, કારણ કે સ્વભાવથી ચિત્ત થયો એમાં જોડાણ કર્યું નહીં તો ક્યાં જોડાણ કરે છે? કર્મનો ઉદય તો દેખાતો નથી. કર્મનો ઉદય દેખાય છે તો જોડાણ ક્યાંથી કર્યું? નો કર્મ જણાય છે એમ કહો ને, કર્મનો ઉદય તો નથી જણાતો ને. અરે ભાઈ, નો કર્મમાં જોડાણો તે જેના નિમિત્તે બને છે એમાં જ છે. જેવી રીતે પુણ્યના ફળની રુચિ છે તેનો કે પુણ્યનો ફળ જેના નિમિત્તે મળે છે એવો બંધ અને એના ભાવ એમાં પણ રુચિ પડી. આખી શું હોય છે ને, લિંક હોય છે. કોઈ કે મને ગેળું ભાવે છે પણ સાકર ભાવતી નથી, ના એવું તો બને હવે એમાં શું છે? હા તો મને સ્વભાવ ગમે છે પણ એ પદાર્થ નથી ગમતો, ના એવું ના લે ફરીથી. અરે ભાઈ, એ બધા કેવા છે? અવિના ભાવ એકબીજાના સંબંધમાં છે. તો એ અહીંયા અજ્ઞાનીમાં આખો લીધો કે રાગ દ્વેષ જે કર્મ પ્રકૃતિનો ઉદય છે એમાં તું જોડાય છે, કારણ કે શુદ્ધ સ્વભાવથી. તો એ વાતને અહીંયા આખી ગાથામાં લઈ અને એના પછી તે આ કારણથી એ નક્કી થયું. જો 282માં રાગવેશ અને કસાય કર્મનો ઉદય થતા જે ભાવ થઈ ગયા. આવી ગયું ભાઈ, ઉદય થતામાં શું આવે? દ્રવ્ય. અહીંયા જે દ્રવ્ય લીધું, દ્રવ્ય પ્રતિક્રમણ, અને પછી ભાવમાં તો ભાવ છે જ. તો આ રીતે એ લિંક લઈને હવે અહીંયા આચાર્ય એ વાત આપણને એ કરે છે. અને એની ત્રણ ગાથા છે. તો એક આત્મા અકારક છે, મૂળ આમ કહીને આખું શું સિદ્ધ કરવું છે? આ બંધ અધિકાર ન હોય, જેને કહે ને છેવાડો આવી ગયો. પછી તો 86માં એમાં તો ઓલો બેની વાત કરી છે, દ્રષ્ટાંત આપીને બે ગાથામાં. તો અહીંયા પહેલું જ જો એને ટીકામાં એટલા માટે પહેલું જ વાક્ય છે 418 પાના. આત્મા પોતાથી રાગાધિકનો શું છે? અકારક જ છે. ફરીથી, આત્મા પોતાથી, શબ્દ પોતાથી બહુ જરૂરી છે. આત્મા પોતાથી જ હોત તો સ્વભાવગત થઈ જાય. પોતાથી એટલે કે ક્યાંક પોતાને ચૂકીને બીજું કરે છે. જો તું સીધે રસ્તે ચાલ્યો ને, કાંઈ વાંધો, આડું અડું કંઈક કરવા ગયો છે. ઘણાને કહે ને કે સીધે સીધું જો કર્યું હોત તો કાંઈ ચિંતા નથી, પણ કાંઈક આડું અડું કર્યું એને. અહીંયા જીવ પોતાથી એટલે પોતાના સ્વભાવમાં રહે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ પોતાને સ્વભાવને ચૂકીને કંઈક બીજું કરે છે, આ એનાથી બંધ થાય. અને તેથી આત્મા પોતાથી છે શબ્દ. સંસ્કૃતમાં વાંચું, કયો શબ્દ છે સંસ્કૃતમાં? આત્મા, આત્માના. તો આત્મા આત્માથી, આત્માનો અર્થ આત્મા થાય, પોતાથી ક્યાંથી છે? આ એક બહુ જ, આત્મા એટલે પોતે શબ્દ છે, સ્વ પોતે છે. આત્મા આત્માથી એટલે પોતે પોતાથી, આત્મા એટલે પોતે છે. આમ આપણામાં આત્મા આવે એટલે જયારે કઈ કઈક બીજું હશે એમ. ભાઈ આત્મા એટલે સ્વ પોતે. તો આત્મા પોતાથી રાગાદિકનો શું છે? અકારક છે. જો પોતાથી હોત તો સિદ્ધ દશામાં પણ વૈભાવિક શક્તિ છે ને, સિદ્ધ દશામાં. હા, એટલે વિભાવ થાય ને, વૈભાવિક શક્તિથી વિભાવ થાય. આ એટલો વિશેષ ભાવ, રાગાદિક વિશેષ ભાવ છે ને. ક્ષેત્રાંતર પૂર્વક સ્થિરતા બી થવાનું. એમ વૈભાવી શક્તિ થી શું છે? પર્યાયમાં સ્વભાવની વાત નથી, પર્યાયમાં બે શક્યતા છે. કઈ શક્યતા છે? શુદ્ધતાની અને અશુદ્ધતાની, વિભાવની. વૈભાવિક એટલે વૈભાવિક પણ થાય અને શુદ્ધતા પણ સ્વભાવ. બીજા જે ચાર છે એમાં તો એવી યોગ્યતા નથી. એ વૈભાવિક શક્તિ માત્ર કોનામાં છે? જીવ અને પૂતગલમાં. પૂતગલમાં થાય છે કેવી રીતે થાય છે? કે બીજા સાથેનો જોડાય છે, સ્કંધ થાય છે, સ્પર્શ, સ્પર્શના કારણે થાય છે ત્યાં. તો અહીંયા જીવ પણ પોતે રાગભાવ કરીને અશુદ્ધતા ઉભો કરે છે. તો સ્વભાવથી વિરુદ્ધ નથી, તો બે પર્યાય. તો અકારક છે આત્મા પોતાથી જ રાગાદિકનો અકારક. કારણ કે જો એમ ન હોય તો, જે એમ ન હોય તો પોતાથી જ રાગાદિ ભાવ જો કરતો હોય, આત્મા કરતો હોય, આત્મા જ એનું સાધન બનતો હોય, અજ્ઞાન ભાવે પર્યાયમાં ઊભું થયું. જુદી વાત, અહીંયા કોની વાત ચાલે છે? સ્વભાવથી. આત્માનો એવો કોઈ ગુણ, એવી કોઈ શક્તિ, એવો કોઈ સ્વભાવ એવો નથી કે આત્મા બીજામાં જોડાયા વગર પોતાથી જ એ ઊભું કરે. એટલામાં આવે છે ને કારકો અનુસાર જે ક્રિયા, એનાથી રહિત પણ શબ્દ છે ને, તો કારકો અનુસાર ક્રિયા થાય. પણ અહીંયા આત્મા પોતે પોતાના શુદ્ધ કારકોથી રાગ ઊભા કરે સ્વભાવગત એવું નથી. જો ન હોય તો શું થાય? તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધ એટલે બે પણ. આનો એ દ્વિવિધ એટલે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાની તો બે આવી ગયા. હવે શું બીજું દ્વિવિધ શું આવ્યું? જો એમ ન હોય તો, એટલે આત્મા પોતાથી રાગાદિનો અકારક ન હોય તો, એનો અર્થ કે રાગાદિનો કરતા હોય તો, એમ રાગાદી નો અકારક છે એની જગ્યાએ રાગાદી નો કારક હોય તો શું થાય? અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે તો આવી ગયા ને, હવે બીજા ક્યાં? અરે ભાઈ, બે અને એક એક માં બબ્બે, અપ્રતિક દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાન, એવી રીતે દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન, એવા જે છે એ ઉપદેશ બની શકે નહીં. ભગવાનની વાણીમાં આ બે ના બબ્બે જે ભેદ દેખાડ્યા, એ દેખાડે શું કામ દેખાડ્યા છે? કે બે ના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આખું થાય છે. એમાં કઈ જીવનું એમાં કરતા પણ એમાં કારક પણ એમાં જીવનું નથી. અને જીવનું જો પોતાથી જ કરતો હોત તો અનાદિનો રહ્યા કરે, કોઈ દી મુક્ત થવાનો પ્રશ્ન ના આવે. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ બે પ્રકારનો ઉપદેશ છે. આવી ગયા ને ઉપરના જ વાક્યનો ખુલાસો છે વાક્યનો, કે દ્વિવિધપણાનો એટલે દ્રવ્ય અને ભાવના બે પ્રકારનો ઉપદેશ છે. તે ક્યાં ઉપદેશ છે? આવો જીનવાણીમાં છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આજે આવ્યો છે. એ શું સિદ્ધ કરે છે? કે દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો. જો આચાર્યદેવ કહે છે ચાલ તો કાંઈ ને દ્રવ્યાનું યોગનો અભ્યાસ નથી, કર્ણાનું યોગનો તો છે કે નહીં, તેમાં બબ્બે પ્રકાર આવે છે કે ને, આના જીવે આવા ભાવ કરે છે, એના નિમિત્ત આ કર્મ બંધાય છે, પછી કર્મના ભલે પ્રકારમાં જુદા જુદા પણ બે સાથેનો જ છે કે નહીં. તો એમાં પણ એક રીતે વિચાર કરીએ, જીવસ્થાનના પ્રકલે ગોમઠસ્થાનના બે પ્રકાર હશે ને, કર્મકાંડ ને જીવકાંડ. તો જીવકાંડમાં કોની વાત કરી? ચૌદ જીવ સમાસ સાથે આપણે અહીંયા વાત ચાલીની સાથે જીવ સમાસ ચૌદ પ્રકાર. ઓલામાં કર્મનું નિમિત્તપણું અને નૈમિત્તિક જીવની અવસ્થા. જીવકાંડમાં કોની વાત કરી? કર્મકાંડમાં કોની વાત કરી? કર્મનું જે દ્રવ્યરૂપ એનું નિમિત્ત ભાવ, અને અહીંયા ભાવનું જીવના પરિણામ. ભલે સંયોગ રૂપનું ન કર્મ પણ છે અગાતીમાં, પણ ગાતિમાં પણ તો જીવના ભાવની જ વાત છે ને. અને એ રીતે વિચાર કરીએ તો મનુષ્યપણું આ શરીર શું છે? કઈ ગતિ છે? પૂતગલ તો છે જ, મેં કહે ના પણ પૂતગલ જ છે, પણ ગતિ કઈ કહેવાય? લોકોની ગતિ હોય તો એ યોગ્યતા છે, એ પણ એક ભાવ થયો ને. ઓલો જે છે ગતિ નામ કર્મનો ઉદય છે, તો અહીંયા એવી જ રીતે આયુષ્ય કર્મનો ઉદય, તો જીવની એમાં રહેવાની યોગ્યતા એ પણ ભાવ થયો કે નહીં? તો આ રીતે એ કર્ણાનું યોગમાં દ્રવ્ય અને ભાવની જે આખી વાત લીધી, સિસ્ટમ લીધી, એ શું જાહેર કરે છે? કે બે ના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં એ ઊભા થાય છે. જીવ તો ત્યાં કેવો છે? હાજરી છે, પણ એ કેવું છે? કે બે જણા ઝઘડો કરતા હતા પણ ઓલા ભાઈ તો ઊભા હતા સાથે. એમ જીવને શું કરવાનું છે? નાતા આમ જરા એકબીજાને સમજાય, ભાઈ ટાઢા પાડે, ગુજરાતી ખબર છે ને, બહુ ઝઘડા કરે ને કે ટાઢા પાડે તો આમ સારું કહેવાય ને, આમ ખાલી ઊભા હતા તમે, કોઈ આવીને તમે ઊભા હતા હાવ, તમે આવા મોટા માણસ, બેના ઝઘડાને શું કરવું જોઈએ? અહીંયા કહે છે હું કેવો છું? અહીંયા અકારકપણે ઊભો છું. એ બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં જે કાંઈ રચના કરે, પૂતગલ રચના કરે છે અને પોતે એમાં માથું મારે છે તો દુઃખી થાય, બીજું શું થાય? તો અહીંયા ફરીથી કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે બે પ્રકારનો ઉપદેશ છે, શું શું સિદ્ધ કરે છે? કે દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આખી 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 રીતે એ વિચાર કરે તો આખા જગતમાં રચના શું છે? તો તું શું કામ એમાં જોડાય ને તું નવો તારી પર્યાયમાં બખેડા ગુજરાતી નો કે ઊભા કરે છે? તું તારા જ્ઞાતા ભાવમાં આ આખા બંધ અધિકારનું છેલ્લું કન્ક્લુઝન આપી દીધું. તું તેલ ચોપીને હુકામ અખાડામાં આવે પછી કહે કે આ ધૂળ બહુ ચોંટે છે. ત્યાંથી શરૂઆત તો ત્યાંથી કરી ને અંતે અહીંયા સુધી આવે છે ને, તો તારે શું રહેવું છે? એ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં રચના થયા કરે છે, તારે તો શું રહેવાનું છે? પણ એવું ન ગમે ને, કાંઈક એક્ટિવ ઇન્વોલ્વ થાય તો નહીં મજા આવે ને જરા. એટલા બે ચાર અરે વાહ સારું થયો, તમે બધાને છૂટા પાડે છે કે નથી? આમ જગતની પ્રશંસામાં શું થાય? શું અરે પોતે શું ગુમાવે છે એ ખબર નથી પડતી. જીવની પ્રશંસા, સંસાર એટલે બે ભાઈની પ્રશંસા લેવામાં પોતે શું ગુમાવે છે એ વાત આપણને ખબર નથી પડતી. ઉલટાની તો હોશ થાય છે, મેં સારું કર્યું, બે ચાર જણા શાબાશી આપશે. તો અહીંયા એ નિમિત્ત જાહેર કરતો થકો એ ન્યા થયું. તો હવે અહીંયા શું આત્મામાં, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. આત્મા એમાં ક્યાંય જોડાતો નથી, એમાં ક્યાંય ઇન્વોલ્વ થતો નથી. આત્મા એનાથી કેવો છે, અલિપ્ત થઈ રહે છે આ હર સમય. અને એ રીતે બુજ હર સમયે બારમાં ઉદયોના નિમિત્તે બધી રચનાઓ થતી જ જાય છે. હવે એમાં તું જોડાઈને ખરખરી જ્ઞાનના જ્ઞેય છે અને અહીંયા જ્ઞાન થવું જોઈએ એની બદલે જોડાઈને એને નિમિત્ત કરાવીને અહીંયા નૈમિતિક ભાવ ઉભો કરી બે સાથે ચાતે રીતે. બાકી તો અહીંયા નૈમિતિક એટલે પણ ખરેખર શું થવું જોઈએ, એ કેવા રહેવા જોઈએ, જ્ઞેયપણે જ્ઞેયપણે. અને અહીંયા શું થવું જોઈએ, આત્મામાં જ્ઞાન થવું જોઈએ. અને એની જગ્યાએ શું કરીએ છીએ, પોતે નૈમિતિક ભાવ ઉભો કરીને એને નિમિત્ત બનાવીએ છીએ. ખરેખર સંયોગ છે, જ્ઞેય છે, અને છતાં એને નિમિત્ત કરીએ અહીંયા નૈમિતિક. તો માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદી ભાવો કેવા છે, નૈમિતિક છે. તું અજ્ઞાન ભાવે એ તેલ ચોપડીને આવ્યો તો ધૂળ ચોટે છે એમ, અજ્ઞાન ભાવે રાગેશ ઊભા કરીને નૈમિતિક ભાવ અને ઓલો ત્યાં બાયના સંયોગ અને કર્મનો ઉદય એ બધું શું છે, નિમિત્ત છે આખો. અને આ જ નૈમિત નૈમિતિક ભાવે આખો શું ઊભો થાય છે, સંસાર બંધ ઊભો થાય, બંધ જ. અને આની પણ એક શું છે, છેલ્લે છેલ્લે આવે છે ને, છેલ્લે શું આવે છે, આની પણ એક મર્યાદા ત્યાં સુધી છે ને, ત્યાં સુધી છે ને. તો પણ જ્યાં સુધી તે છે શબ્દ છે ને, જ્યાં સુધી અને ત્યાં સુધી એમ કહીને શું કરવું છે, આ અનાદિનું ચાલ્યો આવે છે, અનાદિનું ચાલ્યો આવે છે પણ અનંતકાળ અનંતકાળ રહેશે ને. આદાન અનાદિનું આવેલું અનંતકાળ ન રહે. આત્મા આત્મા અનાદિનો છે કે નહીં, અનાદિકાળથી નહીં પણ અનાદિનો છે ને, અને તેથી અનંતકાળ રહેશે. બરોબર છે, એવી રીતે આ બંધ ભાવ અનાદિનો છે અને તેથી અનંતકાળ. તો પર્યાય તો સમય સામે પણ બદલાય, અમે તો પછી અનાદિનો ન કહેતા. અનાદિનો છે તો પછી અનંતકાળ, અને અનાદિનો ન છૂટો એનો અર્થ છે કે એ નહીં છૂટતો હોય. નહીં તો અનંતકાળ અનાદિનો અનંત સમય કેમ ગયા, અનાદિનો સમય કેટલો, અનંત સમય શું કામ ગયો, છૂટતો નહીં હોય એટલે. મહેનત તો ઘણી કરી અમે તો, અગિયાર અંક સુધી ભણી આવ્યા, નહીં શુક્લ લેસાના પરિણામને નવમી ગ્રહ જઈ આવ્યા, એનો અર્થ કે નહીં છૂટતો હોય. તો એટલા માટે આને આ ગાથામાં બંધ થાય છે. અને છતાં છતાં જ્યાં સુધી ને ત્યાં સુધી કાળની શું કરી, મર્યાદા બાંધી. કેમ બાંધી, કેમ બાંધી, કેમ બાંધી, અરે આત્માનું અકારકપણું બતાવીને કહી દીધું, તું મૂંઝાતો નહીં, તારી પાસે છૂટવાનો અવસર છે. પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની આખું બંધ જે શૃંખલા છે તું ચિંતા ન કરી, તે જ વખતે તારો સ્વભાવ કેવો છે, અકારક રૂપે પડ્યો છે. તો એટલે તો એનો સ્વીકાર કર, તો અનાદિનું છે જ્યાંથી ત્યાં સુધી પહોંચી જાય એનો વિસ્તાર થશે.
ધન્યવાદ પ્રશ્નમૂર્તિ પૂજ્ય ભગવતી સત્ય સનાતન નિગમ પર જય.